તારીખ 12/6/1988 પૂજ્ય બેનશ્રીના વચનામૃત બોલ નંબર 382 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 296
આત્મા ઉત્પાદ થવું શરૂ છે, જો કે છે એવું સ્વરૂપ છે, એ સામાન્ય સિદ્ધાંત છે. શાસ્ત્રની અંદર આ સૂત્ર છે, ઉત્તમ સત, સતના સ્થાને આત્માની વાત કરી છે. સત એટલે નૈયાતી ધરાવનાર પદાર્થ ગાળ. જગતમાં 6 જાતના પદાર્થ નૈયાતિ ધરાવે છે, સંખ્યા જીવ અને પુદ્ગળની અનંત છે, બાકી કાળાનું અસંખ્ય છે, બીજા 3 એક એક છે, આકાશ તર્માસ્થિ અને અધર્માસ્થિ. એ બધા સત છે અને બધાનું ઉત્પાદ વૈધ્રુવ ઉત્તમ એવું સત સ્વરૂપ છે. અહીંયા અધ્યાત્મિક ગ્રંથમાં મુખ્ય આત્માની વાત છે. આત્મા પણ ઉત્પાદ વૈધ્રુવ સ્વરૂપ છે, અથવા એવો એનો સ્વભાવ છે. આમાં કેટલાક શબ્દોની ગૂંચવણમાં પડે છે. ઉત્પાદન પર્યાય છે, તે વસ્તુનું અંગ છે, અનિત્ય છે, ધ્રુવ છે, એ વસ્તુનું અંગ છે, નિત્ય છે, અને ત્રણેયનું હોવા પણ એવું વસ્તુનો સ્વભાવ છે. સ્વભાવ છે તે ધ્રુવ અંગનો એક ભાગ છે, એક અંશ છે. સમગ્ર જે ધ્રુવ અંગ છે, ધ્રુવ અંશ છે, એમાં આનંદ ગુણ છે. કાયમ રહેનારું સ્વરૂપ ભરપૂર ભરેલું છે, તેમાં અનુગુણ રત્નોના ઓરડા ભરેલા છે. એટલે ધ્રુવ અંશની અંદર જે અનુગુણ રત્નો છે, એ અનુગુણ રત્નો માયનું એક રત્ન ઉત્પાદ ધ્રુવ રૂપ પરિણામ શક્તિ છે, આત્માની શક્તિ છે. સદ્રશ અને વિદ્રશ એનું સ્વરૂપ છે, પરિણતા. સ્વભાવ છે તો એક શક્તિ છે, ઉત્પાદન છે તે પર્યાય છે, અને ધ્રુવ છે તે અનંત શક્તિનો સમુદાય સ્વરૂપ, અનંત ગુણોના સમુદાય સ્વરૂપ, એક વસ્તુનો ધ્રુવ કાયમી અંશ છે, જે સદાય એક રૂપ રહે છે. એટલે ઉત્પાદને કોઈ શક્તિ નથી, પર્યાય કોઈ શક્તિ નથી, એમ ધ્રુવ પણ એક શક્તિ નથી, પણ ઉત્પાદ વય ધ્રુવ નામની એક શક્તિ છે, અન્ય શક્તિઓમાં એક શક્તિ છે. એમ એટલે જેમ આત્મા જ્ઞાન શક્તિ કરીને, જ્ઞાન શક્તિ વડે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, તેમ આત્મા ઉત્પાદ ધ્રુવ શક્તિ કરીને આત્મા ઉત્પાદ ધ્રુવ, જેમ આનંદ ગુણ હોવાને લીધે આત્મા આનંદ સ્વરૂપ છે, એમ ઉત્પાદ વૈધ્રુવ ગુણને લીધે આત્મા ઉત્પાદ વૈધ્રુવ સ્વરૂપ છે, એમ ક્રમ વૃત્તિ રૂપ અને અક્રમ વૃત્તિ રૂપ જેનું લક્ષણ છે એવી ઉત્પાદ વૈ ધ્રુવત્વ શક્તિ, શક્તિનું નામ એ
શક્તિ ક્રમ
ના. પછી જે પરિણામ શક્તિ છે તો ઉત્પાદનું દ્રવ્ય ઉત્પાદ વૈથી આલિંગિત છે અને સદ્રશ વિદ્રશ જેનું સ્વરૂપ છે એવા અસ્તિત્વ માત્ર પણ આ પરિણામ શક્તિ
પરિણામ
અસ્તિત્વમાં લઈ ગઈ. ઉત્પાદ વૈ ધ્રુવત્વ નામની શક્તિ છે જે લીધી છે. ક્રમ વૃત્તિ રૂપ 18મી શક્તિ છે. ક્રમ વૃત્તિ રૂપ અને અક્રમ વૃત્તિ રૂપ વર્તન જેનું લક્ષણ છે એવી ઉત્પાદવી ધ્રુવત્વ શક્તિ. વર્તન એટલે આપણે જે ક્રમ વર્તે છે એવી ઉત્પાદવી, ક્રમે વર્તે છે એવા ઉત્પાદવી, અને અક્રમે વર્તે છે એટલે હયાતી ધરાવ છે એવું ધ્રુવત્વ, એવું જેનું લક્ષણ છે. ક્રમ અને અક્રમ બંને જેનું લક્ષણ છે, ક્રમે હોવાપણું અને અક્રમે પણ હોવાપણું, એવું જેનું લક્ષણ છે તે ઉત્પાદ વૈધ્રુવ શક્તિ છે. એ રીતે આત્મા ઉત્પાદ વૈધ્રુવ સ્વરૂપ છે. એક તો એના ગુણે કરીને આત્મા ઉત્પાદ વૈધ્રુવ સ્વરૂપ છે, બીજું એક સમયમાં આત્મ પદાર્થને જોવામાં આવે તો તે પૂર્વ પર્યાયના વ્યય સ્વરૂપે છે, વર્તમાન અવસ્થાના ઉત્પાદ સ્વરૂપે છે, અને તે જ કાળે અનંત ગુણોના ધ્રુવ સ્વરૂપે
છે.
એવી શક્તિ પણ છે અને એવા સ્વરૂપે પણ છે, પણ બે વાત જુદી જુદી છે. એક ગુણ છે અને એક આખો પ્રમાણના વિષયભૂત પદાર્થ છે. આ પ્રમાણના વિષયભૂત આખો પદાર્થ છે. એકને ગુણથી કહેવામાં આવે છે, જ્યારે સ્વભાવ કહીએ ત્યારે એને એક ગુણથી કહેવામાં આવે છે, અને જ્યારે પદાર્થને કહીએ ત્યારે આખા ગુણને કહેવામાં આવે છે, અને બંનેને એક શબ્દથી કહેવામાં આવે છે. એટલે જ્યાં જે વાત ચાલતી હોય એ અનુસાર એનો અર્થ સમજવો. અહીંયા ગુણને કહેશે કે અહીંયા પદાર્થને કહેશે, એવું જ દ્રવ્યના વિષયમાં છે. દ્રવ્યની વ્યાખ્યા પણ અનેક રીતે કરેલી છે. આખા પદાર્થને પણ દ્રવ્ય કહેવાય છે, આત્મદ્રવ્ય એમ
કહેવાય.
પ્રમાણનો વિષય આવી તો એની અંદર ગુણ આવી ગઈ, પર્યાય આવી ગઈ, પર્યાયની શુદ્ધિ આવી ગઈ, અશુદ્ધિ આવી ગઈ, બધું આવી ગયું, અને ત્રિકાળી સ્વભાવને પણ જેમાં આનંદ ગુણો છે એને પણ દ્રવ્ય કહેવામાં આવે છે. કોઈ વાર દ્રવ્ય સ્વભાવ કહેવામાં આવે છે ત્યારે તો સ્પષ્ટ થાય છે કે દ્રવ્યના સ્વભાવની વાત ચાલે છે. ધ્રુવ સ્વભાવ અને એને કોઈ વાર દ્રવ્ય પણ કહેવામાં આવે છે. તો એ દ્રષ્ટિનો વિષય છે, અથવા નિશ્ચયનો એ વિષય છે, અથવા એ શુદ્ધનયનો વિષય છે, પરમ શુદ્ધનયનો વિષય છે, અથવા પરમ શુદ્ધ દ્રવ્યાર્થી જ્ઞેયનો વિષય છે. એ મને જ્ઞેયથી એને કહેવામાં આવે છે. એ જ દ્રવ્યને કોઈ વાર એમ કહેવામાં આવે છે કે અનાદિ અનંત પર્યાયોનો પિંડ તે દ્રવ્ય છે, અને ઉત્પાદ ધ્રુવયુક્ત છે એને પણ દ્રવ્ય કહેવામાં આવે છે. જ્યાં જે રીતે વાત ચાલતી હોય એને સમજવી. બીજી એકની એક વાત પકડી રાખે એક વાત જે પોતાને ખ્યાલમાં આવી હોય આવું છું, પછી એ શબ્દથી કઈ બીજી વાત ચાલતી હોય ત્યારે એને જે પોતાની પકડમાં મારી વાત લાગુ કરે ત્યારે અહીંયા એ બંધ બેસે ને, બંધ બેસે નહીં ત્યારે એને એમ લાગે કે આખા એના સાચા નથી લાગતા, કેમ કે એને પોતાની કલ્પનામાં પોતાની ધારણામાં જે વાત બેઠી હતી એ અનુસાર સામે વાત નથી આવતી. એવી રીતે ભૂલ નહીં થઈ. આખો પદાર્થ લઈએ તો આત્મા ઉત્પાદ ને ધ્રુવ સ્વરૂપ છે, એટલે આત્મા પૂર્વ પર્યાયથી વ્યય થઈને સમયે સમયે નવી પર્યાયને પ્રાપ્ત કરતો એવો અને છતાંય કાયમ રહેતો એવો પદાર્થ છે. તે કાયમ રહીને પલટે છે. ઉત્પાદ ને ધ્રુવને સાદી ભાષામાં લીધું તો કે તે કાયમ રહીને પલટે છે. કાયમ રહીને પલટે છે એનું કારણ શું? કે એનું કારણ એવો એનો એક સ્વભાવ છે, એવો એનો એક ગુણ છે. તે આત્મા કાયમ રહીને પલટે છે એનું કારણ, તો આ કારણ શું? કે એનું કારણ એનો સ્વભાવ. અગ્નિ ઉષ્ણ કેમ? તે ઉષ્ણતા એનો સ્વભાવ. અગ્નિની પર્યાયથી દજાય છે, ઉષ્ણ લાગે છે એનું કારણ શું? એટલે ઉષ્ણતા એનો સ્વભાવ છે. બસ એ એનું સ્વરૂપ છે. તે કાયમ રહીને પલટે છે. હવે અહીંયા પલટવાના અંશની ચર્ચા નથી કરવી. તેનું કાયમ રહેનારું સ્વરૂપ એની ચર્ચા કરવી છે. એ વાત કરે છે કે આત્માનું જે કાયમ રહેનારું સ્વરૂપ છે અથવા જે નિત્ય અંગ છે, જે ધ્રુવ અંગ છે, તે સ્વરૂપ ખાલી નથી પણ ભરપૂર ભલે ભરેલું છે. જે ધ્રુવ સ્વરૂપ છે અથવા જેને આત્માનું મૂળ સ્વરૂપ કહેવામાં આવે છે, અસલ સ્વરૂપ કહેવામાં આવે છે, તે અનંત ગુણોનો સંગ્રહ કરીને સંપત્તિ પણ ગણે છે અને એની પોતાની વિશિષ્ટતાઓ પણ અંગત રીતે એની ગણી છે. સમગ્ર રીતે એનો જે દેખાવ છે એના એની માનતા ગણી છે. ત્યારે લોકો એમ કે છે કે ભાઈ આ કોઈ ચીઠે મીટેલું રત્ન છે. શું કે છે? ચીઠું એટલે આ ફાટેલું કપડું, સડેલું ફાટેલું કપડું હોય એને ચીઠું કહેવામાં આવે. રતન તો રતનની લાદી મારીએ, પણ કોઈ ચીઠે મીટેલું રતન હોય ત્યારે નવાઈ લાગે. એમ ધ્રુવ 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 કહેવામાં આવે છે. આત્મા ધ્રુવ છે, આત્મા મૂળ સ્વરૂપે ધ્રુવ છે, ધ્રુવ છે. તો એ ધ્રુવ છે, એ અનંત મહિમાવંત છે. જે અનંત ગુણને સંઘરીને બેઠું છે એવું એક ધ્રુવ અંગ છે આત્મા. એ કોઈ સાધારણ સત્વ નથી પણ પદાર્થનું કોઈ અનંત સામર્થ્ય ધરનાર. ધ્રુવ એટલે ખાલી એમ કે જાણે કઈ મૂલ્ય નથી એને કઈ, કેમ? ધ્રુવ એટલે ધ્રુવ એમ નથી, ભરપૂર ભરેલું અનંત દૈવી ગુણોનો સંગ્રહ પડ્યો છે. એનો સંગ્રહ ઘણો છે, એમાં અનંત ગુણ સંગ્રહીને આત્મા બેઠો છે. એની માનતા કઈ થોડી નથી. પરમેશ્વર પદ છે, સાક્ષાત સિદ્ધ પદ છે. ધ્રુવ છે એટલે સાક્ષાત સિદ્ધનું સ્વરૂપ છે. સિદ્ધ પદમાં એમાં કિંચિત માત્ર ફેર નથી. જરા પણ ફેર નથી, જરા પણ ફેર દેખાય તો તે દેખનાર છે, એ દોષિત છે. દેખનાર છે
એ
દોષિત છે, અથવા એ દોષ જેવો કોઈ બીજો મોટો દોષ નથી. યોગસારમાં યોગિન્દ્ર આચાર્ય દેવ કહે છે કે એના જેવું કોઈ બીજું મોટું પાપ નથી. પોતે સિદ્ધપદ સ્વરૂપે હોવા છતાં એમાં થોડો પણ ફેર જોયો એ મોટામાં મોટું મિથ્યાત્મનો પાપ છે. એ જ મિથ્યાત્મ છે ને, એ જ પાપ છે સૌથી મોટો. બધા આત્મા ઉભા છે. અરે અભવિનો આત્મા પણ એવો છે, ભવિના તો હોય એમાં કઈ પ્રશ્ન નથી, પણ અભવિનો આત્મા એવો જ છે, કિંચિત માત્ર. આનો પહેલા સ્વીકાર કર, પછી આગળ હાલ, તો ક્યાંય ભૂલ નહીં પડે તને. આને સ્વીકાર્યા પછી ભૂલ નહીં પડે, અને આ નહીં સ્વીકાર તો તારામાં ભૂલ, તારા વિશે, તારા માટે તને તને તારી ભૂલ થશે, ને બીજા વિશે બીજાના માટે પણ તારી ભૂલ થશે. બીજું કઈ નહીં આવી શકે. વાત પંદરમાં વર્ષ સોળમાં વર્ષે નાખી તે સર્વાત્મમાં સમગ્ર વચનને હૃદયે લખો. પહેલા હૃદયમાં આ વાત લખી લેવા અને પછી આગળ છે એ પહેલા. અને દ્રવ્ય દ્રષ્ટિનું આ કાર્ય છે, દ્રવ્ય દ્રષ્ટિનું જે કાર્ય છે એ આ કાર્ય છે, એ બધા દ્રવ્યને એક દ્રષ્ટિ જોડે છે. પછી એ દ્રષ્ટિ એ સમ્યક દ્રષ્ટિ ગણવામાં આવે છે, સાચી દ્રષ્ટિ કરવા ગણવામાં આવે છે, અને એ દ્રષ્ટિ એને સિદ્ધ પદ પ્રગટ કરનારી દ્રષ્ટિ ગણવામાં આવે છે. એ અભવ્યત્વ નામનો પારિણામિક ભાવે કારણ યોગ્યતા છે, યોગ્યતા છે. વિદ્વાનોમાં કેટલોક પ્રશ્ન ચાલે છે કે આત્મામાં દ્રવ્ય ગુણને પર્યાય છે, પછી આ સિવાય બીજી શું વાત છે? દ્રવ્ય ગુણ પર્યાયમાં બધું આવી ગયું કે નહીં? બીજી ઘણી વાત છે, આ તો સંક્ષેપ કથન છે. બીજી ઘણી વાતમાં શું છે કે ધર્મને યોગ્યતાઓનું પ્રકરણ બહુ મોટું છે. ધર્મ અને યોગ્યતા જેને ધર્મ કહીએ એ પ્રકરણ સૌથી મોટું છે. પર્યાયોથી મોટું છે, અનંત પર્યાયોથી મોટું છે, અને અનંત ગુણોથી મોટું છે, અનંત દ્રવ્યોથી મોટું છે. સંખ્યાએ જે જગતના દ્રવ્યો છે એનાથી મોટું છે. એ પ્રકરણ ઉપર બહુ ઓછો વિચાર વિમર્શ જોવામાં આવે, એટલે કેટલાક એની અંદરથી વિવાદો ગેરસમજણો ઊભી થાય છે. પણ એક બહુ મોટો જે ગુણ નથી, પર્યાય નથી, પણ ધર્મ છે, જે પારિણામિક ભાવે ધર્મ છે, એ ભવ્યત્વ ને અભવ્યત્વ છે. કોઈ કોઈ ગુણ નથી, ભવ્યત્વ નામનો કોઈ ગુણ નથી આત્માને, હવે ભવ્યત્વ નામનો કોઈ ગુણ નથી આત્માને. અને છતાં એ પારિણામિક છે, જેને કોઈ કર્મ સાથે સંબંધ નથી. પારિણામિક ભાવને કોઈ કર્મ સાથે સંબંધ નથી, તે પરસ્પર સાપેક્ષ હોવાથી તેને અશુદ્ધ પારિણામિકમાં નાખ્યા છે આચાર્ય ભગવાન. જયસેનાચાર્ય દેવ 320મી ગાથા અશુદ્ધ પરિણામે પણ એ દ્રવ્ય નથી, ગુણે નથી, ને પર્યાય નથી. તો કે આ સિવાય તો આ એ સિવાય પણ ઘણું છે. આમ પદાર્થનું પેટ બહુ મોટું છે. છીછરા જ્ઞાનથી થોડીક ધારણા થઈ જાય અને પોતે પોતે ધારી લે કે મારું મારે કલ્પનામાં આવો પદાર્થ છે, એથી બહાર કોઈ કહે તો બરાબર નથી, એથી બીજું કોઈ કહે તો બરાબર નથી. એવું વિચારવું એ પોતાને માટે અહિતકારક થાય છે. એટલે તો કહ્યું કે એ ગુણની વાત લીધી, પણ એવા અનંત ગુણોનો સમરૂપ જે દ્રઢ સ્વભાવ છે, જે ધ્રુવ અંગ કહેવામાં આવે છે વસ્તુનો, એ બધા જીવોમાં સરખા છે. કેવું છે તે ધ્રુવ અંગ? કે સાક્ષાત સિદ્ધપદ સ્વરૂપ છે અને એ બધા જીવોનું સરખું. ચાર ગતિમાં માટીનું ફળિયું ગમે એવું હોય છે જીવના સંયોગમાં, પણ એ ચારે ગતિના અનંતાનંદ જીવો નિરોધમાં રહેલા અને સિદ્ધપદમાં રહેલા બધા જીવોનો આ એક અંગ બિલકુલ એક જ રૂપ સ્વરૂપે છે.
બરોબર,
એમાં નવલેશ ફેર નથી, લેશ માત્ર એમ. આ સ્વરૂપ દ્રષ્ટિ થતા ઉભરેલા જ્ઞાનમાં બધા આત્માઓનું જ્ઞાન આ રીતે સાથે સાથે થાય છે. એટલે દ્રષ્ટિનો વિષય તો એ પોતાના આ સ્વરૂપનો છે, પોતાની દ્રષ્ટિનો વિષય બીજા આત્માઓ નથી, પણ એ દ્રષ્ટિપૂર્વક ઉભરેલા જ્ઞાનમાં બધા આત્માનું એવું સ્વરૂપ જે પોતાની દ્રષ્ટિમાં છે એવું જ જાણવામાં આવે છે અને સ્વીકારવામાં પણ આવે છે.
વધારે સિદ્ધ જોઈએ
રાખીને બધી વાત છે. પછી જે તે જીવોના ગુણ દોષ ની પર્યાયોનું યથાર્થ જ્ઞાન થાય. આ સિવાય ન તો પોતાના પર્યાયના ગુણદોષનું યથાર્થ જ્ઞાન થાય, ન તો બીજાની પર્યાયના ગુણદોષનું યથાર્થ જ્ઞાન થાય. ગુણદોષની પર્યાયોનો વિવેક જે કહેવામાં આવે છે, યથાર્થ જ્ઞાન કહેવામાં આવે છે, એ આ શરતને આધીન છે કે તારી નજરમાં આ વાત પહેલા છે. એટલે અમૃતચંદ્રાચાર્ય આ મુદ્દો પહેલી ગાથાની ટીકામાં ઉઠાવ્યો કે હું ભગવાન અરહંત પરમેશ્વરે જે પ્રવચન સમવસરણમાં કર્યું તે અરહત પ્રવચનના અંશરૂપ આ સમયસારનું પરિભાષણ કરીશ, પણ એક વાત પહેલા સ્થાપિત કરીશ કે મારા આત્મામાં અને તારા આત્મામાં હું સિદ્ધપણું સ્થાપીને કરીશ. તું અજ્ઞાની છો, સમજતો નથી, મૂળ છો અને મારો શિષ્ય થયો થયો છું એવું કાંઈ ન કીધું. ક્યાંય એવું કાંઈ ન કીધું. જ્ઞાન છે અજ્ઞાનનું, અજ્ઞાનત્વનું મૂળતાનું મૂળત્વનું, શિષ્યનું શિષ્યપણાનું, ગુરુનું ગુરુપણાનું. પોતાના ગુરુનું જ્ઞાન છે કે અમારા ગુરુની કૃપાથી અમને આ જ્ઞાન લાવ્યું છે, એ બધી વાત કરે છે. પણ પછી પહેલા આ સ્થાપીને કે મારા આત્મામાં તથા તારા તમારા આત્મામાં સિદ્ધપણ સ્થાપીને હું આ સમયસારનું પરિભાષણ ટીકા કરું છું. પહેલી જ ગાથા બાકી આ સ્થાપના કરી છે આ વિશે. સ્વીકાર ન થતો એ શિવપદ ની વાતો કરશો તો નિશ્ચિયા પાસે થઈ જશો એમ કે. શું કે એનું ગુલામ કદી ફરે નહીં, એ કદી પોતાના સ્વરૂપને સ્વીકારે નહીં, એવી જ કોઈ યોગ્યતા છે. એવો ગુણ નથી એનામાં, કારણ કે આ તો અવગુણ છે, પણ એવી યોગ્યતા જરૂર છે અને તે અભાવ્ય સ્વરૂપે છે. કેટલાક ભૂલો પણ એવા હોય છે. એવા બે પ્રકારના જીવો સદાય સંસારમાં રહેવાતા રહેતા હોવાને લીધે, રહેનારા હોવાને લીધે સદાય આ સંસાર ચાલશે.
ભવ્યો
અભવ્યો જેવા છે કદી નહીં, જોકે સંસારમાં તો એ ઉપરાંત જે ત્રીજા ભવ્યો જનારા છે એવા પણ અનંતા જીવો સદાય હશે કે જેમાંથી જયા જ કરશે, પછી મોક્ષ માર્ગ બંધ થઈ જશે, બધા ખલાસ થઈ ગયા. હવે એક અભવ્યો રહ્યા, બીજા અભવ્યો જેવા ભવ્યો રહ્યા, હવે કોઈ જનારા ન રહ્યા એવું પણ નહીં હોવા જોઈએ. સર્વકાળે મોક્ષ માર્ગ ચાલુ છે. ત્રીજી કોટીના જીવો પણ અનંતા જીવો સંસારમાં ત્રણેય પ્રકારના રહેવાના છે. નિરપેક્ષ ભાવ છે, એને કોઈની અપેક્ષા નથી. નિરાલંબ નિરપેક્ષ તદ્દન તેનું કાયમ રહેનારું સ્વરૂપ ખાલીથી ભરપૂર ભરેલું છે. તેના પ્રદેશે પ્રદેશે સર્વ પ્રદેશે એકે પ્રદેશે અનંત અનંત ગુણરત્નોના ઓરડા ભરેલા છે. એટલી બધી સંપત્તિ છે જેનો કોઈ હિસાબ કિતાબ કરી શકાય એવું નથી. અનંત કહીને છોડી દીધી છે. અનંત ગુણરત્નોના ઓરડા ભરેલા છે તે અદભુત વૃદ્ધિયુક્ત એવું જે પોતાનું અદભુત થી અદભુત સ્વરૂપ છે જેને ગુણની વૃદ્ધિ લોકો તો બારમાં રિદ્ધિ સિદ્ધિ જોઈને વ્યામો પામે છે, પણ આત્માના ગુણના ઐશ્વર્ય પાસે અને ગુણની વૃદ્ધિ પાસે જે કહેવાતી રિદ્ધિ સિદ્ધિ છે એ તો કાંઈ નથી. એ તો કાંઈ નથી, એની કોઈ કિંમત નથી. તે અદભુત વૃદ્ધિયુક્ત કાયમી સ્વરૂપ પર દ્રષ્ટિ દે. દ્રષ્ટિ દે એટલે શ્રદ્ધાએ પોતાનું સ્વરૂપ છે એમ શ્રદ્ધામાં લે, અથવા પોતાનું સ્વરૂપ છે એમ શ્રદ્ધાએ કરીને સ્વીકાર કર, કબૂલ કર, તો તને સંતોષ થશે. તો તારા સ્વરૂપને સર્વદા તને સંતોષ ઉત્પન્ન થશે. આવું મારું સ્વરૂપ છે, હવે મારે અસંતુષ્ટ રહેવાનું કોઈ કારણ નહીં. શા માટે ભગવાન થઈ ગયા એવા જે પરમેશ્વર છે, પરમેશ્વર છે એને ઈચ્છા નથી કે પૂર્ણ સ્વરૂપ છે એનો સંતોષ છે એમ. સંતોષ છે એને શું ઈચ્છા હોય જગતમાં પણ એમ કે સંતોષ એ મરસદા સુખી. બહારના જે સંપત્તિ છે એ પોતાની ઈચ્છા પ્રમાણે કલ્પના પ્રમાણે માની લે, હવે આપણે કઈ રડવું નથી તો નવી ઉપાધિમાં ન પડે એટલે એને સુખી કહેવામાં આવે છે. પણ તેથી કોઈ એ બિલકુલ નિરુપાધિ છે એમ વિચારવા જેવું નથી. એક ઉપાધિ છોડે છે જે સંસારમાં, બીજી ઉપાધિ ગ્રહણ કરે છે. નહીં તો જેટલા લોકો દુકાને જતા બંધ થાય, દુકાન બંધ કરે, એ બધા સુખી થઈ જવા. એ તો લૌકિક સ્થૂળ વિચાર છે. સંતોષી નરસદાસ અહીંયા તો અનંત ગુણોનો આશ્રય સંતોષ પ્રગટ થયો છે. પોતાના પરિપૂર્ણ સ્વરૂપના આશ્રયને લીધે સંતોષ થયો છે. હું મારું સ્વરૂપ છે એમાં ખામી નથી, ક્ષતિ નથી, અનંત અનંત ગુણની વૃદ્ધિ જો ભરેલા એનો સંતોષ છે. અદભુત બુદ્ધિયુક્ત કાયમી સ્વરૂપ પર દ્રષ્ટિ દે તો તને સંતોષ થશે. કે હું તો સદા કૃતકૃત્ય છું. કૃતકૃત નો અર્થ એ છે કે કરવા યોગ્ય કરવું કરાઈ ગયું, જે કરવા યોગ્ય કરાઈ ગયું તે કૃત 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 એટલે કરવા યોગ્ય, કૃત્ય એટલે કરાઈ ગયું, કરવા યોગ્ય ને કરી
લીધું.
મારું સ્વરૂપ જોતા મારે કઈ કરવાનું બાકી જ નથી રહેતું, બધું કરવા યોગ્ય કરાઈ ગયું એવું મારું સ્વરૂપ છે, સંપૂર્ણ સ્વરૂપ છે. કરવાનું પણ એમાં કાંઈ નથી, મારા સ્વરૂપમાં કરવાનું કાંઈ નથી. પ્રથમ નિર્ણયમાં આવે છે, પ્રથમ ઓળખાણમાં આવે છે, પ્રથમ શ્રદ્ધાંતમાં આ વાત આવે છે. તો કે મોક્ષ કે નહીં, મોક્ષ કરવામાં બાકી ખરો કે નહીં, નહીં સ્પર્શાયેલું છે, કર્મથી બંધાયેલું નથી, કર્મથી સ્પર્શાયેલું નથી. એટલે શું છે, જયારે માણસને કરવા યોગ્ય બધું કરી લે છે પછી કઈ કરવાનું રહેતું નથી, તો એ અપેક્ષા એ સ્વરૂપને બતાવે છે કે સ્વરૂપમાં તો કઈ તો કૃત કૃત જ છે, એમાં કઈ નવું કરવાનું બાકી રહે છે એ વસ્તુના સ્વરૂપમાં છે, પોતાના મૂળ સ્વરૂપમાં નથી. તો કે મોક્ષ તો થયો નથી જીવનો, તો કે એ ઉત્પાદના વિભાગમાં જાય છે, ધ્રુવના વિભાગમાં એ આવતું નથી. આવરણ નિરાવરણ પણ, બંધપણું મોક્ષપણું એ બધું પર્યાયાર્થિક નયના વિષયમાં જાય છે, વ્યવહાર નયના વિષયમાં જાય છે, નિશ્ચય નયના વિષયમાં એ વાત આવતી નથી. એટલે કરવા યોગ્ય અહીંયા કૃતકૃત નો કરવા યોગ્ય કરાયેલું એવું છે, પણ જે કરવા યોગ્ય કાર્ય કોઈ પોતે કરે ત્યારે એ થવા યોગ્ય હોય તો થાય છે, ન થવા યોગ્ય હોય તે થાય છે એવું નથી. કેમ કે સર્વ પર્યાયો, સર્વ દ્રવ્યની સર્વ પર્યાયો પોતાના પરિપક્વ કાળે ઉત્પન્ન થાય છે, કોઈ દ્રવ્યની કોઈ પર્યાય અપરિપક્વ કાળે સમય પહેલા અયથાર્થપણે ઉત્પન્ન થઈ જાય એવું બની શકતું નથી. તો પછી કોઈ પણ પદાર્થને સામે જોઈને આમ કેમ, આ પ્રશ્ન રહેતો મૂળમાં એ પ્રશ્ન રહેતો કઠણ અહીંયા પડે છે કે જ્યારે પોતે થઈને નુકસાન માન્યું હોય એ પણ બરાબર જ થયું છે, ગમે એટલું મોટું નુકસાન હોય તો પણ એ બરાબર જ થયું છે એમાં કઠણ પડે. ક્યાં કઠણ પડશે એ તો છે, પણ એ સ્વીકારવું કઠણ પડે. કોઈ માર્યું, કોઈએ માર્યું, કોઈ અપમાન થયું તો બરાબર થયું છે એમ કે છે, બરોબર છે. તો એની સામે પ્રશ્ન નહીં ઉઠે આમ કેમ, એ પ્રશ્ન નહીં રહે. કોઈ મૂકી ગયું, કોઈ છોડી ગયું, અનેક પ્રકારે જેને પ્રતિકૂળતા નુકસાન કહેવામાં આવે છે તો અનેક પ્રકારે છે ને, ત્યાં સ્વીકાર કરવો મુશ્કેલ. આ પણ બરાબર જ થયું છે, આ થવા યોગ્ય થયું છે, આમ થવું જોઈતું હતું તે થયું છે એવો જે સ્વીકાર આવે છે એ બહુ વિશાળ દ્રષ્ટિ છે, એ એટલું સહેલું નથી. દ્રષ્ટિ પર્યાય ઉપર છે ને એટલે એમ થઈ જાય છે, જો નાયક ઉપર દ્રષ્ટિ હોય તો એમ થાય નહીં. એમ છે
જ્ઞાની કહું હોય એને એમ જ લાગે, બરાબર જ્ઞાન ના રસ્તે જવું હોય એમ જ શું કહી જાય.
જે કહેવામાં આવે છે કે જ્ઞાનીને જ્ઞાન દશામાં હરખશોધ થતા નથી, એમ કેમ કહેવામાં આવે છે કે એ જે થાય છે એને યોગ્ય જ જાણે છે, પછી એનો હરખ શું અને એનો શોક શું? કે એનો હરખ શોક કઈ એને હોતો કરતુત્વ નથી અને એને કોઈ પર્યાય નહોતી થવાની તે થઈ જાય, કોઈ પદાર્થની તે કાળની તે પર્યાય થવા યોગ્ય નહોતી તે કેમ થઈ? તે પદાર્થની તેવી પર્યાય નહોતી થવા યોગ્ય ને કેમ થઈ એ પ્રશ્ન નથી. એટલા માટે એને પરોક્ષોપ થતા નથી એમ કહેવાય છે. એમાં ઘણા પ્રશ્નો છે, ઘણા પ્રશ્નો ઉઠે એવા છે. તેમાં આનંદ ગુણ રત્નોમાં ઓરડા ભરેલા છે. અહીંયા તો એમ કહે છે કે તારા ગુણની વૃદ્ધિને જોઈને તું સંતોષ પામ, કે સ્વરૂપે કરીને તું પૂર્ણ છો, સ્વરૂપમાં તારા સ્વરૂપમાં અપૂર્ણતા નથી, કે જેથી પૂર્ણતા કરવી પડે એવા સ્વરૂપમાં ઠરતા, પર્યાય કરીને એવા સ્વરૂપમાં ઠરતા તું પર્યાય પણ કૃતકૃત થઈશ. જેવું સ્વરૂપ છે એવી જ પર્યાય ઠરતા થશે, સ્વરૂપ કૃતકૃત હોવાને લીધે પર્યાય પણ તારી કૃતકૃત થઈ જશે. બીજી રીતે પર્યાયને પૂર્ણતા થવાનો પણ અવસર નથી, કે બીજી રીતથી પર્યાય પૂર્ણતા થઈ શકે એવું પણ નથી. પૂર્ણ સ્વરૂપમાં ઠરતા, લીન થતા, તદાકાર થતા, પર્યાય તેવી જ તદાકાર થઈ જાય ત્યારે એને કૃતકૃત એવા સ્વરૂપની પર્યાય પણ કૃતકૃત થઈ એમ કહેવામાં આવે છે. પછી એ પર્યાયમાં ઈચ્છાનો અભાવ થઈ જાય છે, ઈચ્છાનો અભાવ થતા પછી કોઈ જગ્યાએ મમત્વ કરવાનો પણ પ્રશ્ન રહેતો નથી. શરૂઆતમાં ખુલાસો બે અપેક્ષા એમ કર્યો કે એક તો આત્મામાં ઉત્પાદ વૈભવ નામની શક્તિ પણ છે, શક્તિ છે સમસ્યાનો આધાર લઈને. તો જેમ આત્મા જ્ઞાન શક્તિ વડે જ્ઞાન સ્વરૂપ છે, આનંદ શક્તિ વડે આનંદ સ્વરૂપ આત્મા કહેવાય છે, એમ ઉત્પાદની ધ્રુવ શક્તિને લઈને આત્મા ઉત્પાદની ધ્રુવ સ્વરૂપે પણ કહેવામાં આવે છે. તો ત્યાં એક ગુણની વાત સમજવી. આ શબ્દોમાં પ્રમાણનો વિષય આખો આત્મા કહેવામાં આવે છે, કે એક આત્મામાં એક જ સમયની અંદર પૂર્વ પર્યાયનો વ્યય છે, નવી પર્યાયનો ઉત્પાદ છે, અને એ જ કારણે એના અનંત ગુણના સમુદાય સ્વરૂપે એ ધ્રુવ રૂપે છે, કાયમ રહીને પલટે છે. હું કામ સાદી ભાષામાં કહું કે તે કાયમ રહીને પલટે છે, એ આખા પદાર્થનો પ્રમાણના વિષયભૂત પદાર્થનો ત્યાં વાત ચાલી. શબ્દો તેના તે છે. એક વખત ગુણની વાત આવે છે તો એક વખત ભૂમિની વાત આવે છે. તેના તે જ્યાં ગુણ ત્યાં વધારે ત્યાં ગુણી કલ્પી લઈએ તો તકલીફ થાય, જ્યાં ગુણી ગુણી કહેવા ધારે ત્યાં ગુણને કલ્પી લઈએ તો પણ એને તકલીફ થાય, ગેરસમજણ થાય, અને ગેરસમજણ થાય ત્યારે એને કહેનારમાં ભૂલ છે એવું એને લાગે, પણ એ ખરેખર પોતાની સમજણની ભૂલ છે, કહેનારની ભૂલ એમાં એ પણ અંશ છે, એક સમયમાં પદાર્થના અંશ છે. અહીંયા પ્રમાણના વિષયની વાત ચાલે છે, પણ આ વચન એવું છે કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે એમ કહે, એમ કોઈ એમ પણ કહે કે આત્મા ઉત્પાદ વિતરૂપ સ્વરૂપ છે, તો એ ગુણ એ ગુણને બતાવે છે, ગુણથી ગુણીને બતાવે છે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાન ગુણથી ગુણીને બતાવે છે. એમાં પણ ઉપર કોઈ ધ્રુવ શક્તિથી ગુણીને બતાવે છે. તો એ રીતે એક શક્તિથી એ ગુણથી આખા પદાર્થને કહેવાની પદ્ધતિ છે. એમ બીજી રીતે પ્રમાણના વિષયને કહેવામાં પણ એમ જ આવે છે. એક સમયમાં પૂર્વ પર્યાયનો વ્યય છે, નવી પર્યાયથી આત્મા ઉપસતો છે, અને એ જ સમયે કાયમ રહેતું જે ગુણનું સ્વરૂપ છે એ તો ધ્રુવ જ રહે છે. એમ થઈને આખો પદાર્થ છે જે પ્રમાણના વિષયભૂત છે, પ્રમાણ જ્ઞાનના વિષયભૂત છે. અહીંયા પ્રમાણ જ્ઞાનના વિષયભૂત પદાર્થની વાત ચાલે છે. શું વિષય લીધો કે આત્માના દ્રવ્યપદમાં જે અનંત ગુણોની વૃદ્ધિનું એક રૂપ છે એવું જે આત્માનું મૂળ સત્વ સ્વરૂપ છે આત્મા, એ પરિપૂર્ણ અને કૃતકૃત્ય છે. અને એ પરિપૂર્ણ કૃતકૃત્યપણે પોતાના સ્વરૂપનું જે જોવે છે, જે શ્રદ્ધાએ સ્વીકારે છે, જે એમાં ઠરે છે, એની અવસ્થામાં પણ એવું કૃતકૃત્યપણું પ્રગટ થઈ જાય છે. તે સંપૂર્ણ નિર્દોષ પવિત્ર દશામાં કૃતકૃત્ય થઈને રહી જાય છે સાદી અનંતકાળને માટે. એટલે મૂળ સ્વરૂપ બતાવીને એમાં ઠરતા પૂર્ણ થવાય છે, એટલી વાત સંક્ષેપમાં લઈ લીધી.
બરાબર.
ધર્મનું પ્રકરણ સૌથી મોટું છે એ જે કહ્યું એનું કારણ એ છે કે એક પર્યાયને અનંતા ધર્મ છે, એક ગુણને અનંતા ધર્મ છે, અને એક દ્રવ્યને અનંતા ધર્મ છે. એવી રીતે પ્રત્યેક દ્રવ્યને, પ્રત્યેક દ્રવ્યના અનંતે અનંત ગુણને, અને પ્રત્યેક પદાર્થની અનંતે અનંત પર્યાયોને અનંત ધર્મ છે. એટલે એની સંખ્યા સૌથી મોટી છે. બહુ મોટું પ્રકરણ છે.
એક પર્યાય,
એક પર્યાય છે. કેમ કે અનંતા પદાર્થ રીતે ભિન્ન રહે છે જગતમાં, અનંત પદાર્થોથી ભિન્ન રહેવાનો એનો ધર્મ છે. અનંત પદાર્થોની વચ્ચે રહેવા છતાં અનંત પદાર્થોથી ભિન્ન રહેવાનો એનો ધર્મ છે. અનંત પદાર્થોના દ્રવ્યો પદાર્થોથી, એના ગુણોથી, એની પર્યાયોથી એનો ભિન્ન રહેવાનો ધર્મ છે. એક પર્યાયને અનંત ધર્મ છે. બીજા પદાર્થોના કોઈ ગુણ રૂપે ન થાય, બીજા પદાર્થો ને પર્યાય રૂપે ન થાય, બીજા પદાર્થો રૂપે ન થાય. અને બીજા પોતાના અનંત બીજા જે ગુણો છે પોતાના ને પોતાના, એના બધા રૂપ એનામાં આવે. એક ગુણને અનંત ગુણનું રૂપ હોય એવી એની યોગ્યતા છે. એક ગુણને અનંત ગુણનું રૂપ મળે છે તો એની યોગ્યતા છે. ગુણ નથી, કાંઈ ગુણ નથી. ગુણ છે એ તો એક પદાર્થની શક્તિ છે, જેને પ્રોપર્ટી કહેવામાં આવે છે. વિજ્ઞાનની ભાષામાં એને પ્રોપર્ટી કહેવામાં આવે છે. ધર્મ છે એ કેરેક્ટર છે. એ કેરેક્ટર ગુણને હોય, દ્રવ્યને હોય, એને પર્યાયને હોય, ત્રણેય હોય. દ્રવ્ય અનંતા, અનંતા જે દ્રવ્યો છે એનાથી ભિન્ન છે. દ્રવ્યને દ્રવ્યત્વના લગતા ધર્મો છે, તે ગુણત્વને લગતા ધર્મો નથી, પર્યાયત્વને લગતા નથી.
બરોબર.
તો એ બધાથી જે જે જુદાપણું છે એ એનું
ધર્મ છે.
જે ગ્રહનો ધર્મ છે તે ગુણનો ધર્મ નથી, તે પર્યાયનો ધર્મ નથી. તો જે અનંતા ગુણના અનંતા પર્યાયના એવા એક નથી એવા છે. એવું બહુ મોટું
પ્રકરણ,
બહુ મોટું
પ્રકરણ.
યોગ્યતા જે ભાવને ધારણ કરી શકે તેને ધર્મ કહીએ. સિદ્ધિ જે વ્યુત્પત્તિ અનુસાર અર્થ જે થાય છે શબ્દનો તે આ પ્રકારે છે કે જે ભાવને ધારણ કરી શકે તેને ધર્મ કહીએ. આટલું બહુ જનરલ ડેફિનેશન છે, સામાન્ય વ્યાખ્યા જે બધે લાગુ પડે. જે કોઈ ભાવને ધારણ કરવામાં આવે દ્રવથી ગુણથી ને પર્યાયથી, દ્રવ ભાવે ગુણ ભાવે કે પર્યાય ભાવે તે તેનો ધર્મ છે. દ્રવ્યત્વ તે ગુણત્વ નથી, ગુણત્વ તે દ્રવ્યત્વ નથી, પર્યાયત્વ તે દ્રવ્યત્વ કે ગુણત્વ નથી, ગુણત્વ છે તે પર્યાયત્વ કે દ્રવ્યત્વ નથી. તે બધા એના ભાવ જુદા જુદા છે. જે તે ભાવને જે ધારણ કરે છે તે તેનો ધર્મ છે. એમ જી નાયક સ્વભાવ આત્માનો નિર્ણય કરી મતે શુદ્ધ જ્ઞાનનો ઉપયોગ જે બહારમાં જાય છે તેને અંદરમાં સમેટી લેવો, બહાર જતા ઉપયોગને નાયકના અવલંબન વડે વારંવાર અંદરમાં સ્થિર પીડા કરવો તે શિવપુરી પહોંચવાનો રાજમાર્ગ છે. આખું પ્રકરણ જુદું ચાલ્યું છે. સમયસારણી 144મી ગાથાનો આ વિષય છે. તે પ્રથમ તો દ્રવ સૂત્ર દ્વારા જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરવો, પછી મતિ જ્ઞાનની બુદ્ધિઓને અને શ્રુત જ્ઞાનની બુદ્ધિઓને મર્યાદામાં લાવીને અંતરમાં વાળવી અંતર્મુખ કરવી, એ જે વાત ચાલી છે એ વાત અહીંયા સાદી ભાષામાં 383 નંબરમાં છે. નાયક સ્વભાવ આત્માનો નિર્ણય કરી શું છે? એટલા માટે એક પગથિયું ઉચ્ચે એ છે કે આ વિષયથી, આ માર્ગથી, આ વિધિથી જે અજાણ્યા છે એવા ઘણા જૈનો અને અજૈનો સિદ્ધિ આત્મામાં સ્થિરતા કરવાની વાત કરે છે. આત્મામાં સ્થિરતા કરવી, આપણે આત્મામાં સ્થિર થઈ જવું. આત્મા સો પરમાત્મા, આત્મા તો પરમાત્મા છે ને એમાં સ્થિર થઈ જવું. ભાઈ જેનો તને નિર્ણય નથી, અથવા તો જે વિષયમાં તું અજાણ્યો અનિર્ણિત સ્થિતિમાં છો, અનિર્ણિત દશામાં છો, અનિશ્ચિત દશામાં છો, એ દશા રાખીને તું સ્થિર કેવી રીતે થઈ શકીશ કે કોઈ રીતે સ્થિર થવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. મૂળ નિર્ણય એક એવું સ્ટેજ છે, એક એવો તબક્કો છે કે આત્મ સ્વરૂપનો યથાર્થ નિર્ણય થતા એમાં રહેલ જે એની ગુણની વૃદ્ધિ રિદ્ધિ સિદ્ધિઓ છે એનું એક જબરદસ્ત આકર્ષણ ઉભું થાય છે કે જેને વશ સ્થિરતાનો અવસર સ્થિરતાનો પ્રસંગ આવીને ઉભો રહે છે. આકર્ષણ વગર ક્યાં એકાગ્રતા ન થાય, ચાહે સુખે કે ચાહે દુઃખે. દુઃખ પણ અભાવ કરવાના નિમિત્તે, એટલે સુખનો જોતો છે એમાં, આ ન હોય એમ આકર્ષણ ત્યાં થઈ જાય છે. દુઃખમાં એકાગ્ર થાય છે ને એના નિષેધાત્મક ભાવની અંદર એકાગ્રતા છે. આ ન જોઈએ, આ ન જોઈએ એમ
નથી.
સર ક્યાંથી સરે? તો વિધિ તો સાચી હોય ત્યાં જ હેતુ સરે, ખોટી વિધિ નહીં તો ત્યાં હેતુ સરે નહીં. કારણ કે વિધિ નથી, એ વિધિ સાચી નથી. એટલા માટે આ તો સિદ્ધાંત શું છે કે કે સ્વરૂપમાં એકાગ્રતા અથવા કોઈ પણ પદાર્થમાં એકાગ્રતાનું કારણ શું? સુખનું કારણથી એકાગ્રતા મળે. જો સુખ ન દર્શાવવામાં આવે, જો સુખનો નિશ્ચય ન હોય, તો એકાગ્રતા થવાનો પ્રશ્ન રહેતો નથી. સ્થિરતા અને એકાગ્રતાનું કારણ જીવની સુખ બુદ્ધિ, સુખનો નિશ્ચય, એક જ કારણ છે. તો સ્વરૂપના નિર્ણયમાં અનંત સુખના ભંડારનો નિર્ણય છે. જ્યારે પોતામાં જ પોતાના અનંત સુખનો ભંડાર છે એવો નિર્ણય થાય છે, ત્યારે એમાં સ્થિરતા આવવા સંબંધીનું આકર્ષણ ઉત્પન્ન થયા વિના રહેતું નથી. એટલે અંદર એકાગ્ર થવાય છે અને નિર્ણયની વાત એટલે વચ્ચે લેવામાં આવે છે. નિર્ણયના વિષયમાં તો કઈ ખબર ન હોય અને એકાગ્રતા થવાની વાત કરે, અથવા એકાગ્રતા તે ચારિત્રના ખાતામાં જાય છે અને નિર્ણય શ્રદ્ધા જ્ઞાનના ખાતામાં જાય છે, તો શ્રદ્ધા જ્ઞાનનું ઠેકાણું નહીં અને ચારિત્રની અંદર અગ્રેસર થવું છે. કોઈ રીતે બની શકે નહીં, એ થઈ જ શકે નહીં. વસ્તુ વ્યવસ્થાની બહારની ચીજ છે, બની શકે નહીં. પ્રયોગો છે. સીતાંબર દિગંબર ની મંત્રણીમાં એ ક્રેઝ ઉપડ્યો છે, સમાજની અંદર એક ક્રેઝ ઉભો થયેલો છે ધ્યાન અને યોગની સુવિધા. પણ એ બધા મન વચન કાયાના પ્રયોગો છે, એમાં આત્મા અને એના સ્વભાવ સાથે કાંઈ લેવા દેવા જ હોતી નથી. આત્માને ફરતો મૂકીને બધી વાત છે, એમાં કાંઈ આત્માને શાંતિ થાય એવું નથી. કેટલાક પ્રયોગોથી મનની ચંચળતા ઘટે અને કશાયની મંદતા થાય એવું બને છે, અને એને લઈને એમાં કાંઈ તથ્ય છે એમ જોવામાં આવે છે. પણ એ ભ્રમણાએ પડવાની વાત છે, એમાં કાંઈ નિર્ભ્રાંત પણ છે, નવો ભ્રમ ઉભો થશે. કાંઈ વસ્તુ વ્યવસ્થા નથી, આ કોઈ વિજ્ઞાન જ નથી. વસ્તુ વ્યવસ્થાનું જળ ચેતનનું વિજ્ઞાન યથાર્થપણે જ્ઞાન હોય ત્યાં પછી બીજી કોઈ વાત બરાબર હોય એ વાત રહેતી જ નથી, એક વાત રહેતી નથી. નહીંતર વેદાંતનું જે સાહિત્ય છે એની અંદર ઉપદેશનો વિભાગ ઘણો છે અને તમામ પ્રકારના અવગુણો ટાળવા જોઈએ, એની સામે તે તે ગુણો ઉત્પન્ન કરવા જોઈએ અને તેનું યુક્તિ અને ન્યાયથી લોજિક આટલી બધી સંયોજના ત્યાં છે એ સાહિત્યની અંદર. તો પણ વસ્તુનું વિજ્ઞાન નથી, એ બહુ મોટો ફેર છે. પદાર્થના વિજ્ઞાનના આધારે એ સંયોજના નથી, માત્ર બુદ્ધિગોચર એમ થયું છે કે આ અવગુણો છે એ દુઃખદાયક છે, પ્રગટપણે ક્રોધ કરતા દુઃખ થાય છે, પ્રગટપણે બીજા અવગુણો ઉત્પન્ન થતા અપવિત્ર મલિન ભાવ અને દુઃખ ભાવ થાય છે અને એ લીન હોવા જોઈએ એમ બુદ્ધિ ના પાડે છે, અથવા એનો આત્મા અંદરથી એનો નિષેધ કરે છે, પ્રતિકાર કરે છે, કેમ કે સ્વરૂપે કરીને શુદ્ધ સત્વ છે. તેથી એ વાતનો અનુભવ થાય છે કે આત્મા તો અંદરથી ના પાડે છે, આ ન હોવું જોઈએ. તો મૂળ વિજ્ઞાનને ન પહોંચ્યા એ શબ્દ એ દિશામાં ન વયા, તે બીજી દિશામાં વળી ગયા. તો બીજી રીતે એને યુક્તિ ન્યાય એને ગોઠવા, ઈશ્વર કરતો પછી ગોઠવા, કોઈએ પોતાને ફાવે એ રીતે કર્મની ઇચ્છી એ રીતે ગોઠવા, કોઈએ કાંઈ કોઈએ કાંઈ કોઈએ કાંઈ, એ વસ્તુ કોઈ રીતે એનું શાશ્વત ફળ લાવે એવું બનતું નથી. કાયમી પદાર્થના આધારે એનું કાયમી ફળ આવે, કલ્પના અનિત્ય કલ્પનાના આધારે કોઈ નિત્યનું શાશ્વત ફળ આવે એવું બની શકે નહીં, એ સમજી શકાય એ વાત છે. એટલે જ્ઞાયક સ્વભાવ આત્માનો નિર્ણય કરવો પ્રથમ, એટલે આત્માને ઓળખવો અને ઓળખીને ઓળખતા મતિજ્ઞાન અને શ્રુત જ્ઞાનના જે પર્યાયો છે એ બહિર્મુખપણે જે વર્તી રહ્યા છે તે અંતર આકર્ષણથી બહારમાં જાય છે તેને અંદરમાં સમેટી લેવા, અંદરમાં લાવવા, ઉપદેશાત્મક ભાષામાં લાવવા એમ કહેવાય છે. પણ સ્વરૂપની રીતિ સિદ્ધિને લીધે તેનું આકર્ષણ અંદર ઉત્પન્ન થતું હોવાથી તે અંદર વળી જાય છે, લાવવા પડતા નથી, પરાણે લાવવા પડતા નથી, પણ અંદર વળી સહેજે અંદર વળી જાય છે, એને લાવવા એમ કહેવામાં આવે છે. એ વિશે પણ વિચારવા જેવું છે, વિસ્તાર છે વિચારવા માટે,
બહુ સરસ
લખી નાખ્યું, વિસ્તાર છે વિચારવા જેવું. જ્યાં સુધી નિર્ણય નહીં થાય ત્યાં સુધી આત્માના અંતર્મુખની દિશામાં એક ડગલું આગળ વધવાનો પ્રશ્ન નથી, કારણ કે એ એક જ તબક્કે દિશા બદલાય છે. જ્યાં દિશા બદલાય છે ત્યાં દશા બદલાય છે, ત્યાં સુધી તો દિશા બદલાતી નથી. અને શ્રીમુખજીએ તો એને સંસ્કારનું કારણ રૂપે આમાં વાત સંસ્કારની આવી, અને ગુરુદેવના 359માં બોર્ડમાં એ વાત આવી ગઈ સંસ્કાર નિર્ણય થતા સંસ્કાર પડશે, એવો નિર્ણય કરે કે જેથી આત્માના ઊંડા સંસ્કાર પડે કે જેને લઈને એને મોક્ષ માર્ગ મળે મળે ને 359 બોર્ડ પરમાગમ સારમાં. એટલે નિર્ણય કરે છે ત્યારે જે કાર્ય જે મર્યાદામાં થાય છે એ શાશ્વત સ્વરૂપના નિર્ણયમાં એક શાશ્વત બીજ રોપાય છે સંસ્કાર, કે જેનો કદી નાશ થતો નથી, જે બીજ કદી નિર્મૂળ થતું નથી, અથવા જે બીજ કદી પાંજરા વિના રહેતું નથી, એમાંથી સમ્યક દર્શનનો અંકુર ફૂટે ફૂટે ને
લેશ.
નિર્ણય કરે ત્યારથી વલણ ફરે, એટલે નિર્ણય કરે ત્યારે એને પક્ષ બદલ્યો એમ કહે છે. પક્ષ બદલ્યો એને આત્માના પક્ષમાં આવ્યો, ધ્રુવ પરમાત્માના પક્ષમાં આવ્યો. એ અત્યાર સુધી વિપક્ષમાં હામા પક્ષમાં આવું હતો, એટલે ત્યાં પક્ષની વાત લીધી છે. પછી એમ કહે છે કે પક્ષમાં એ દક્ષ છે, ચતુર છે, એટલે પક્ષમાં નહીં રહે, આ પક્ષમાં આવેલો જીવ પક્ષાંતિક્રાંત થઈને સમયસારને પામશે, એ વાત ત્યાં લીધી છે. એ પણ નિર્ણય બદલવાનો.